એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ છે રાણા મિત્તરનું મોડર્ન ચાઇના, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
નમસ્કાર. અને હા, ચીન વિશે વાત કરવી આજે ખૂબ જ અગત્યની છે, ખરું ને?
બિલકુલ. દુનિયાભરમાં એની અસર દેખાય છે, પછી એ રાજકારણ હોય કે અર્થતંત્ર.
સાચી વાત, ચીન એ ગ્લોબલ પાવર છે. એ શું વિચારે છે, એનો ઇતિહાસ શું રહ્યો છે, એ સમજવું આપણા માટે પણ જરૂરી બની ગયું છે. અને આ પુસ્તક એમ કે એ સમજવામાં ઘણી મદદ કરે છે.
હા, કારણ કે સામાન્ય રીતે આપણા મનમાં ચીનની છબી કેવી હોય, કાં તો બહુ જૂનું સામ્રાજ્ય અથવા તો અત્યારનું સુપર પાવર, વચ્ચેનો ગાળો જાણે ગાયબ.
બરાબર પકડ્યું. પણ મિત્તર એ જ કહે છે કે આ સફર સીધી નથી. આ પુસ્તકનો મુખ્ય વિચાર એ છે કે આધુનિક ચીનનો ઇતિહાસ છે ને, એ કોઈ એક ઘટના પછી બીજી એમ સીધી લીટીમાં નથી ચાલ્યો.
તો પછી?
એક સતત ચાલતી ક્રાંતિ છે, અને ઘણીવાર હિંસક પણ રહી છે. આ ક્રાંતિ એટલે ખાલી સરકારો બદલાય એવું નહીં, પણ આધુનિક દુનિયામાં ચીની હોવાનો મતલબ શું, શક્તિ કોની પાસે હોવી જોઈએ, સમાજ કેવો હોવો જોઈએ, આ બધા સવાલોનો જવાબ શોધવાનો એક લાંબો જટિલ સંઘર્ષ છે.
રસપ્રદ વાત છે. તો આ લેખક રાણા મિત્તર, એમના વિશે થોડું વધારે જણાવશો? કોણ છે અને શા માટે એમની વાત સાંભળવા જેવી છે?
ચોક્કસ. રાણા મિત્તર એ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે, આધુનિક ચીનનો ઇતિહાસ અને રાજકારણ ભણાવે છે.
ઓહ, એટલે નિષ્ણાત છે આ વિષયના.
હા, પશ્ચિમી દુનિયામાં એમને આ વિષયના ટોચના જાણકારોમાં ગણવામાં આવે છે. ઓબીઈ, એફબીએ જેવા સન્માનો પણ મળેલા છે. એમનું ખાસ સંશોધન છે ને, એ 20મી સદીના ચીન પર છે, ખાસ કરીને પેલો રિપબ્લિકન યુગ 1912-1949 અને ચીન જાપાન યુદ્ધ.
અને એમના પુસ્તકો જેમ કે અ બિટર રેવોલ્યુશન અને ફોગોટન એલાય પણ જાણીતા છે, ખરું ને?
હા, બરાબર.
પણ એવું શું છે જે એમના વિશ્લેષણને, એમના દ્રષ્ટિકોણને અલગ બનાવે છે?
જો, બે ત્રણ મુખ્ય કારણો છે. પહેલું, તેઓ ચીની ભાષા જાણે છે અને ત્યાંના મૂળ સ્ત્રોતોનો ખૂબ ઊંડાણપૂર્વક ઉપયોગ કરે છે, એટલે એમની સમજ ખાલી બહારની પશ્ચિમી નથી હોતી,
એટલે ચીની દ્રષ્ટિકોણને પણ સમજી શકે છે.
બિલકુલ. બીજું, તેઓ ખાલી ઘટનાઓ વર્ણવીને અટકી નથી જતા, પણ એ ઘટનાઓ શા માટે બની, એના મૂળ કારણો શું હતા એ સમજાવવાનો પ્રયત્ન કરે છે.
એટલે કારણ પરિણામ પર વધુ ભાર.
હા, અને તેઓ સરળ જવાબો ટાળે છે, જેમ કે પશ્ચિમે બધું બગાડ્યું અથવા સામ્યવાદ તો આવવાનો જ હતો, એવી એક પક્ષી વાતો નથી કરતા.
એટલે કે ઇતિહાસની જટિલતા સ્વીકારે છે અને તેમાં જે તે સમયના લોકોએ જે નિર્ણયો લીધા એની ભૂમિકા પર પણ ભાર મૂકે છે.
ચોક્કસ. એ બતાવે છે કે ઇતિહાસ ઘણીવાર આકસ્મિક પણ હોય છે, કોઈએ લીધેલા નિર્ણયની અસર ક્યાંની ક્યાં પહોંચી જાય. એમનો અભિગમ વિશ્લેષણાત્મક છે, પણ સાથે સાથે સહાનુભૂતિ પણ છે, એટલે આટલો જટિલ ઇતિહાસ પણ સામાન્ય વાચક સમજી શકે છે.
સરસ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય વિષય પર આવીએ. એનો હેતુ શું છે અને એ કઈ મોટી વાર્તા કહે છે?
જુઓ, આ પુસ્તકનો મુખ્ય હેતુ એવા લોકો માટે છે જેમને ચીન વિશે જાણવું છે પણ ક્યાંથી શરૂ કરવું એ ખબર નથી.
જેમ કે વિદ્યાર્થીઓ, કે પછી જે લોકો બિઝનેસ માટે ચીન જતા હોય કે ફરવા જતા હોય.
હા, એ બધા જ. અથવા તો આપણા જેવા સામાન્ય નાગરિકો જેમને દુનિયામાં શું ચાલી રહ્યું છે એ જાણવામાં રસ હોય. આ પુસ્તક છે ને, લગભગ 150 વર્ષની વાત કરે છે.
ઓકે, ક્યાંથી ક્યાં સુધી?
પેલું ક્વિંગ રાજવંશનું પતન થયું ને 19મી સદીના મધ્યમાં, ત્યાંથી શરૂ કરીને આજ સુધી, મતલબ 21મી સદીમાં ચીન એક વૈશ્વિક શક્તિ બન્યું ત્યાં સુધી, આખી સફરને એક, શું કહેવાય, વ્યવસ્થિત માળખામાં મૂકી આપે છે.
અને આ 150 વર્ષની સફર કેવી રહી છે? મુખ્ય વળાંકો કયા કયા આવ્યા?
અરે, જબરદસ્ત ઉથલપાથલવાળી સફર છે. શરૂઆત થાય છે 1000 વર્ષ જૂના ક્વિંગ સામ્રાજ્યના પતનથી. એના પોતાના આંતરિક કારણો હતા અને બહારથી પશ્ચિમી દબાણ પણ હતું.
અને પછી સામ્રાજ્ય તૂટ્યા પછી
શું થયું? પછી તો અંધાધૂંધી નવા ચીનનું નિર્માણ કરવાનો પ્રયાસ થયો, પણ એ બહુ અસ્તવ્યસ્ત રહ્યો. ગણતંત્ર બનાવવાનો પ્રયત્ન થયો, પણ એ લાંબુ ટક્યો નહીં.
હા, પેલો લશ્કરી સરદારોનો યોગ આવ્યો, ખરું ને, જેને વોરલોર્ડ ઇરા કહે છે.
બરાબર. દેશ આખો નાના નાના ટુકડાઓમાં અલગ અલગ લશ્કરી સરદારોના હાથમાં વહેંચાઈ ગયો, અને આ અરાજકતામાંથી બે મુખ્ય વિચારધારાઓ સામસામે આવી.
કુઓમિન્તાંગ એટલે કે રાષ્ટ્રવાદીઓ, અને બીજી સામ્યવાદી પાર્ટી, સીસીપી.
હા, ચિયાંગ કાઈશેક KMTના નેતા બન્યા અને CCPમાં માઓ ઝેડોંગ જેવા નેતાઓ ઉભરી આવ્યા. એમની વચ્ચે સત્તા માટે સંઘર્ષ શરૂ થયો અને એમાં વળી પાછું જાપાનનું આક્રમણ થયું 1937-45 સુધી. એને તો દેશને સાવ ભાંગી નાખ્યો.
ઓહો, એટલે એક તરફ આંતરિક સંઘર્ષ અને બીજી તરફ બાહ્ય આક્રમણ.
બરાબર. અને આ બધાના અંતે 1949માં સામ્યવાદીઓની જીત થઈ અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સ્થાપના થઈ.
પછી માઓનો યુગ આવ્યો.
હા, પુસ્તક એ યુગની પણ વાત કરે છે. એમના જે ક્રાંતિકારી પ્રયોગો હતા, ગ્રેટ લીપ ફોરવર્ડ, કલ્ચરલ રેવોલ્યુશન, એના સારા નરસા પરિણામો, ખાસ કરીને જે માનવીય કિંમત ચૂકવવી પડી એની ચર્ચા છે.
અને માઓ પછી?
માઓના મૃત્યુ પછી ડેંગ શિયાઓપિંગ આવ્યા. એમણે ચીનને આર્થિક રીતે ખોલ્યું, બજાર આધારિત સુધારા કર્યા. એનાથી ચીનનો આર્થિક વિકાસ તો બહુ થયો,
પણ રાજકીય રીતે તો નિયંત્રણ કડક જ રહ્યું ને.
બિલકુલ. અને પુસ્તક છેલ્લે આજના ચીન પર આવીને અટકે છે, જ્યાં એક તરફ જબરદસ્ત આર્થિક પ્રગતિ છે, ટેકનોલોજી છે, પણ બીજી તરફ અસમાનતા, પર્યાવરણની સમસ્યાઓ અને શી જિનપિંગના નેતૃત્વમાં શાસન વધારે કડક બન્યું છે. એટલે મૂળ વાત એ છે કે ભૂતકાળના બધા પડછાયા આજે પણ ચીનને ઘડી રહ્યા છે.
ચાલો આ ઇતિહાસના અમુક મુખ્ય તબક્કાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. પુસ્તક શરૂઆતમાં જ એક સવાલ પૂછે છે, આધુનિક ચીન એટલે શું?
હા, અને મિત્તર બહુ સ્પષ્ટ કરે છે કે ચીન માટે આધુનિક બનવું એટલે પશ્ચિમની નકલ કરવી એવું નહોતું.
તો શું હતું?
એ પોતાના જ ભવ્ય સામ્રાજ્યના પતન પછી ઊભી થયેલી પરિસ્થિતિનો જવાબ શોધવાનો પ્રયાસ હતો. અને અહીં પેલો ક્રાંતિનો વિચાર બહુ મહત્વનો છે.
એટલે જે સતત ચાલતી રહી.
હા, એ ખાલી સરકાર બદલવાની વાત નહોતી, પણ ઓળખ શું, સંપત્તિ કોની પાસે હોવી જોઈએ, શક્તિ કોની પાસે, દુનિયામાં ચીનનો સ્થાન શું, આ બધા મૂળભૂત પ્રશ્નોના જવાબ શોધવાની મથામણ હતી. અને આ પ્રશ્નો જ આગામી 150 વર્ષના ઇતિહાસને આકાર આપે છે.
પછી આવે છે સામ્રાજ્યનું પતન. ક્વિંગ રાજવંશ આટલો શક્તિશાળી હતો તો એ કેમ તૂટી પડ્યો? શું પશ્ચિમી તાકાતો જવાબદાર હતી?
મિત્ર, અહીંયા એક બહુ અગત્યની વાત કહે છે. એમનું કહેવું છે કે પશ્ચિમી દબાણ, જેમ કે અફીણ યુદ્ધો કે પેલી અસમાન સંધિઓ, એણે ક્વિંગની નબળાઈઓને બહાર લાવી દીધી. એ વાત સાચી,
પણ એમ મુખ્ય કારણ નહોતું.
ના, મુખ્ય કારણો તો આંતરિક હતા. એમની જે સદીઓ જૂની બ્યુરોક્રેસી હતી એ જળ થઈ ગઈ હતી. ભ્રષ્ટાચાર વધી ગયો હતો, વસ્તીનું દબાણ હતું, અને સૌથી મોટું કારણ દેશની અંદર જ મોટા મોટા બળવા થયા હતા.
પેલો તાઇપિંગ બળવો.
હા, તાઇપિંગ બળવો 1850-64, એમાં કરોડો લોકો મરી ગયા હતા. આ બતાવે છે કે રાજવંશે લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. શાસન કરવાનો જે નૈતિક અધિકાર કહેવાય ને, સ્વર્ગનો આદેશ, મેન્ડેટ ઓફ હેવન, એ રહ્યો નહોતો.
એટલે અંદરથી જ ખોખલું થઈ ગયું હતું એમ.
બરાબર. મિત્ર તો ત્યાં સુધી કહે છે કે આ ખાલી એક રાજવંશનો અંત નહોતો, પણ 2000 વર્ષથી ચાલતું આવતું એક આખું રાજકીય અને સાંસ્કૃતિક માળખું ભાંગી પડ્યું હતું. અને બાકીનો જે આધુનિક ઇતિહાસ છે એ આ ખાલી પાને ભરવાનો એક હિંસક પ્રયાસ છે.
સામ્રાજ્ય તૂટ્યા પછી તો અરાજકતા ફેલાઈ ગઈ. પેલો વોરલોર્ડ યુગ, આ સમયમાં રાષ્ટ્રવાદીઓ KMT અને સામ્યવાદીઓ CCP કેવી રીતે આગળ આવ્યા?
1911માં ક્રાંતિ તો થઈ, પણ સ્થિર સરકાર ન બની શકી. દેશ આખો અલગ અલગ લશ્કરી સરદારોના કબજામાં વહેંચાઈ ગયો. ચારે બાજુ અંધાધૂંધી અને રાષ્ટ્રીય અપમાનનો માહોલ હતો.
અને આમાંથી જ નવી શક્તિઓ ઊભી થઈ.
હા, એક તરફ સન્યાતસેને KMT બનાવી, જેનો ઉદ્દેશ્ય દેશને એક કરવાનો હતો, અને બીજી તરફ 1921માં CCPની સ્થાપના થઈ. આ સમયમાં એક બીજી ઘટના પણ બહુ મહત્વની બની, 1919ની મે 4 મૂવમેન્ટ.
હા, એના વિશે સાંભળ્યું છે. વિદ્યાર્થીઓનો વિરોધ હતો ને?
એનાથી ઘણું વધારે હતું. એ ખાલી રાજકીય વિરોધ નહોતો, એક ઊંડી બૌદ્ધિક અને સાંસ્કૃતિક ક્રાંતિ હતી. એણે ચીનની પરંપરાગત કન્ફ્યુશન વિચારધારાને પડકારી અને નવા વિચારો માટે દરવાજા ખોલ્યા. વિજ્ઞાન, લોકશાહી, સમાજવાદ, આ બધા પશ્ચિમી વિચારો તરફ લોકોનું ધ્યાન ગયું.
પછી 1927-1937નો જે દાયકો છે, નાન્જિંગ દશત, જ્યારે ચિયાંગ કાઈશેકના નેતૃત્વ હેઠળ KMT એ નાન્જિંગમાં સરકાર બનાવી, એ સમય કેવો રહ્યો? સફળ કહી શકાય?
પ્રયત્ન તો સારો હતો. KMT એ દેશને એક કરવાનો, આધુનિક બનાવવા માટે માળખાકીય સુધારા કરવાનો, ચલણ અને કાયદાઓ સુધારવાનો પ્રયાસ કર્યો.
પણ સફળતા ન મળી?
પૂરી નહીં, ઘણી મર્યાદાઓ હતી. એક તો એમની સત્તા મુખ્યત્વે શહેરો પૂરતી જ સીમિત હતી, ગામડાઓ સુધી પહોંચી જ ન શક્યા. બીજું, ભ્રષ્ટાચાર બહુ હતો અને ધીમે ધીમે એમનું શાસન વધારે ને વધારે સરમુખત્યાર જેવું બનતું ગયું.
અને સામ્યવાદીઓનું શું થયું આ સમયમાં?
KMT એ સામ્યવાદીઓ પર દમન ગુજાર્યું, એટલે માઓ ઝેડોંગ જેવા નેતાઓના નેતૃત્વ હેઠળ CCP એ ગામડાઓમાં પીછેહટ કરી અને ત્યાં એમણે નવી રણનીતિ બનાવી ખેડૂતોના સમર્થનથી ક્રાંતિ કરવાની.
અને પછી 1937માં જાપાનનું આક્રમણ થયું. પુસ્તક કહે છે કે આ યુદ્ધ બહુ નિર્ણાયક સાબિત થયું. શા માટે?
હા, મિત્રની આ મુખ્ય દલીલ છે. એ કહે છે કે આ બીજું ચીન જાપાન યુદ્ધ 1937 થી 1945 એવું પરિબળ હતું જેણે ચીનની ક્રાંતિનું પરિણામ નક્કી કરી દીધું.
કેવી રીતે?
જુઓ, જાપાનનું આક્રમણ ભયાનક હતું. લાખો લોકો માર્યા ગયા, દેશ બરબાદ થઈ ગયો. આ યુદ્ધમાં મુખ્ય લડાઈ KMT સરકારે લડી.
હા, કારણ કે એ સમયે એમની જ સરકાર હતી.
બરાબર, પણ એના કારણે એમના સંસાધનો ખતમ થઈ ગયા, એમની નબળાઈઓ અને ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ગયા, લોકોનો એમના પરથી વિશ્વાસ ઉઠી ગયો. મિત્ર તો કહે છે કે આ યુદ્ધ એક એવી ભઠ્ઠી હતી જેમાં પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇના ઘડવામાં આવ્યું.
અને CCP પર આ યુદ્ધની શું અસર થઈ? એમને ફાયદો થયો?
હા, એમને ફાયદો થયો. એમને સીધી લડાઈ ટાળી, ગેરિલા યુદ્ધ પદ્ધતિ અપનાવી, ગામડાઓમાં પોતાનો પ્રભાવ વધાર્યો અને પોતાને સાચા દેશભક્ત તરીકે રજૂ કર્યા જે જાપાન સામે લડી રહ્યા છે.
ઓ, એટલે લોકોનો ટેકો એમને મળવા લાગ્યો.
બરાબર. એટલે જ્યારે 1945માં યુદ્ધ પૂરું થયું ત્યારે KMT સરકાર સાવ થાકી ગયેલી અને બદનામ થઈ ગયેલી હતી, જ્યારે CCP વધારે સંગઠિત અને શિસ્તબદ્ધ હતી. એટલે પછી જે ગૃહયુદ્ધ થયું 1945 થી 1949, એમાં KMT ટકી ન શકી અને 1949માં CCP જીતી ગઈ.
એટલે યુદ્ધે સામ્યવાદીઓની જીત માટે માર્ગ મોકળો કરી આપ્યો એમ કહી શકાય?
મોટા ભાગે હા. મિત્તર એવું નથી કહેતા કે સામ્યવાદી વિચારધારા સારી હતી એટલે જીત્યા, પણ યુદ્ધે એવી પરિસ્થિતિઓ ઊભી કરી કે એમની જીત શક્ય બની.
1949 પછી માઓનું શાસન આવ્યું. એ યુગ વિશે શું કહે છે પુસ્તક?
એ યુગ એટલે સંપૂર્ણ નિયંત્રણ અને મોટા પાયે સામાજિક પ્રયોગોનો યુગ. માઓ ઝેડોંગે ખરેખર ચીનના ભૂતકાળને ભૂસી નાખીને એક નવો સામ્યવાદી માણસ બનાવવાનો પ્રયાસ કર્યો.
અને પ્રયોગો કેવા રહ્યા?
એમાં બે પ્રયોગો ખાસ ઉલ્લેખનીય છે અને બંને બહુ વિનાશક સાબિત થયા. એક હતો ગ્રેટ લીપ ફોરવર્ડ 1958 થી 1962. ઝડપથી ઔદ્યોગિકરણ કરવાનો પ્રયાસ હતો, પણ એના પરિણામે ઇતિહાસનો સૌથી ભયાનક દુષ્કાળ પડ્યો.
અને બીજો?
બીજો હતો કલ્ચરલ રિવોલ્યુશન 1966 થી 1976. એ માઓનો પોતાના વિરોધીઓને હટાવવાનો અને સમાજમાંથી પરંપરાગત અને બુર્જુઆ ગણાતા તત્વોને સાફ કરવાનો એક હિંસક પ્રયાસ હતો.
આ બંનેની અસર તો બહુ ગંભીર થઈ હશે.
અતિશય ગંભીર. કરોડો લોકો માર્યા ગયા, પરિવારો તૂટી ગયા, સંસ્કૃતિનો નાશ થયો. જ્યારે માઓનું મૃત્યુ થયું 1976માં, ત્યારે ચીન રાજકીય રીતે ક્રાંતિકારી હતું, પણ આર્થિક રીતે સાવ પડી ભાંગેલું અને દુનિયાથી અલગ પડી ગયેલું હતું.
માઓના મૃત્યુ પછી ડેંગ શિયાઓપિંગ સત્તામાં આવ્યા.
હા,
અને એમણે ચીનને એક નવી દિશા આપી.
હા, ડેંગ એકદમ વ્યવહારિક નેતા હતા. એમણે 1978 પછી સુધારણા અને ખુલ્લાપણુંની નીતિ શરૂ કરી, એટલે કે રિફોર્મ એન્ડ ઓપનિંગ અપ.
એમાં શું હતું?
એમણે માઓની પેલી સામૂહિક ખેતી બંધ કરાવી, અર્થતંત્રમાં બજારના તત્વો દાખલ કર્યા, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZs બનાવ્યા જ્યાં વિદેશી રોકાણને છૂટ આપી.
અને એનાથી શું થયું?
ચીનમાં જબરદસ્ત આર્થિક તેજી આવી, કરોડો લોકો ગરીબીમાંથી બહાર આવ્યા, ચીનનું ચિત્ર જ બદલાઈ ગયું.
પણ આર્થિક સુધારાની સાથે રાજકીય સુધારા નહોતા થયા, ખરું ને?
ના, અને એ જ સૌથી મોટો મુદ્દો છે. ડેંગે આર્થિક છૂટછાટો આપી, પણ રાજકીય સત્તા કમ્યુનિસ્ટ પાર્ટીના હાથમાં જ રખી, અને આ વાત 1989માં સ્પષ્ટ થઈ ગઈ.
તિયાનાનમેન સ્ક્વેરની ઘટના.
હા, ત્યાં લોકશાહીની માંગ સાથે વિદ્યાર્થીઓ અને બીજા લોકોએ દેખાવો કર્યા હતા. સરકારે બહુ ક્રૂરતાથી એ દેખાવને કચડી નાખ્યા. મિત્ર કહે છે કે આ પછી ચીનમાં જાણે એક અલિખિત સામાજિક કરાર થયો.
કેવો કરાર?
કે પાર્ટી તમને પૈસા કમાવા દેશે, આર્થિક રીતે આગળ વધવા દેશે, પણ તમારે રાજકીય સત્તાને પડકારવાની નહીં. અને આ કરાર એમ કહી શકાય કે આજે પણ ચીનમાં મોટા ભાગે ચાલુ છે.
અને પુસ્તક છેલ્લે 21મી સદીના ચીન પર આવે છે.
હા, એ ચીનના વૈશ્વિક મહાસત્તા તરીકેના ઉદયની વાત કરે છે. WTOમાં જોડાયું, બીજિંગ ઓલિમ્પિક્સનું આયોજન કર્યું, પણ સાથે સાથે આજની જટિલ વાસ્તવિકતાઓ પણ બતાવે છે.
જેમ કે
એક તરફ ગગનચુંબી ઇમારતો અને અઢળક સંપત્તિ, તો બીજી તરફ શહેરી અને ગ્રામીણ વિસ્તાર વચ્ચે, અમીર અને ગરીબ વચ્ચે મોટી ખાઈ, પર્યાવરણની ગંભીર સમસ્યાઓ અને રાજ્ય દ્વારા પ્રોત્સાહિત કરાતો ઉગ્ર રાષ્ટ્રવાદ.
તો પુસ્તકનો નિષ્કર્ષ શું છે?
નિષ્કર્ષ એ છે કે ચીન હજુ પણ એક સ્થિર અને કાયદેસર રાજકીય પ્રણાલીની શોધમાં છે. પેલો જે મૂળભૂત તણાવ છે, એક શક્તિશાળી સરમુખત્યાર રાજ્ય અને એના 1.4 અબજ લોકોની આકાંક્ષાઓ વચ્ચેનો, એ હજુ ઉકેલાયો નથી, અને એ જ ચીનની આધુનિક વાર્તાનો કેન્દ્રવર્તી મુદ્દો છે.
આટલી વિસ્તૃત ચર્ચા પછી આ પુસ્તકમાંથી કયા મુખ્ય વિષયો કે સંદેશાઓ આપણે તારવી શકીએ? મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ તો પેલી ક્રાંતિની સાતત્યતાનો છે.
ચોક્કસ, આ કોઈ એક ઘટના કે એક દાયકાની વાત નથી, આ તો દોઢ સદીથી ચાલી આવતી એક પ્રક્રિયા છે. જૂની વ્યવસ્થા તૂટી પછી જે સવાલો ઊભા થયા, એના જવાબ શોધવાની કોશિશ દરેક પેઢીએ, દરેક શાસને કરી છે.
અને બીજો મુદ્દો, પેલી આધુનિક ચીની ઓળખની શોધ.
હા, એ પણ બહુ મહત્વનું છે. ચીની પણ રહેવું અને આધુનિક પણ બનવું, આ બે વચ્ચે સંતુલન કેવી રીતે શોધવું? શું પશ્ચિમની નકલ કરવી? શું પોતાની પરંપરાને સાવ ફેંકી દેવી? કે પછી કોઈ નવો રસ્તો બનાવવો? આ મથામણ આજે પણ ચીનમાં દેખાય છે.
ત્રીજો મુદ્દો જે મને મહત્વનો લાગ્યો, એ છે એક મજબૂત એકીકૃત રાજ્યની જરૂરિયાત પરનો ભાર.
બરાબર. ચીનના ઇતિહાસમાં અરાજકતા, જેને લોકો લુઆન કહે છે, એનો ભય એટલો ઊંડો છે કે રાષ્ટ્રીય એકતા અને સ્થિરતા માટે હંમેશા એક મજબૂત કેન્દ્રીય સત્તાની જરૂરિયાત અનુભવાય છે,
ભલે પછી એના માટે વ્યક્તિગત સ્વતંત્રતાનો ભોગ આપવો પડે.
હા, આ વાત કદાચ આપણે ભારતમાં પણ થોડી ઘણી સમજી શકીએ. આપણા ત્યાં પણ મજબૂત કેન્દ્ર સરકાર હોવી જોઈએ કે નહીં, એના પર ચર્ચાઓ ચાલતી રહે છે, ભલે આપણો સંદર્ભ અલગ હોય.
ચોથો મુદ્દો, પેલી અપમાનની સદીનો આઘાત, એની અસર કેટલી ઊંડી છે?
ખૂબ જ ઊંડી. લગભગ 1839થી 1949 સુધીનો જે સમય હતો, જ્યારે ચીનને પશ્ચિમી દેશો અને જાપાનના હાથે ઘણું સહન કરવું પડ્યું, એની યાદ આજે પણ ચીનની રાષ્ટ્રીય માનસિકતાનો અને વિદેશ નીતિનો એક મોટો હિસ્સો છે.
એટલે જ એ લોકો શક્તિ અને સાર્વભૌમત્વ પર આટલો ભાર મૂકે છે.
હા, અને આપણે પણ વિચારી શકીએ કે આપણા ઇતિહાસના આઘાત, જેમ કે ભાગલા, એની અસર આપણા સમાજ પર કેવી રહી છે.
અને છેલ્લો મુદ્દો, વિચારધારા કરતાં વ્યવહારિકતાને વધુ મહત્વ આપવાનો.
સાચી વાત. મિત્તર બતાવે છે કે ચીનના નેતાઓએ, પછી એ ક્વિંગ સમયના હોય કે MTના હોય કે CCPના, હંમેશા પોતાના લક્ષ્યો પૂરા કરવા માટે વિચારધારામાં ફેરફાર કરવાની તૈયારી બતાવી છે.
જેમ કે માઓ, પછી સામ્યવાદી પાર્ટીએ જ બજાર આધારિત અર્થતંત્ર અપનાવી લીધું.
બરાબર. સિદ્ધાંત કરતાં પરિણામ વધુ મહત્વનું રહ્યું છે એમના માટે.
ચાલો હવે થોડી વ્યવહારિક વાત કરીએ. આ પુસ્તકના વિચારો વાસ્તવિક જીવનમાં, રોજબરોજના જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? દાખલા તરીકે, જે લોકો ચીન સાથે વેપાર કરે છે, એમના માટે આમાંથી શું શીખવા જેવું છે?
એમના માટે સૌથી પહેલી અને મહત્વની વાત એ સમજવાની છે કે ચીનમાં રાજ્ય, એટલે કે કમ્યુનિસ્ટ પાર્ટી, સર્વોપરી છે.
એટલે કે બિઝનેસ નિર્ણયો પર પણ રાજકારણની અસર હોય છે.
ઘણીવાર હોય છે. આર્થિક તર્ક કરતાં રાજકીય સ્થિરતા અને પાર્ટીનું નિયંત્રણ એમને વધુ મહત્વનું લાગે છે. એટલે કોઈ કંપની બહુ મોટી થઈ જાય કે બહુ પ્રભાવશાળી બની જાય અને એમને લાગે કે આ પાર્ટી માટે પડકાર બની શકે છે, તો એના પર અંકુશ લાવી શકે છે.
બીજું શું ધ્યાનમાં રાખવા જેવું છે?
એમની લાંબા ગાળાની રાષ્ટ્રીય વ્યૂહરચનાઓ હોય છે એ સમજવી જરૂરી છે, અને એમની નીતિઓમાં પ્રયોગ કરવાનો અભિગમ હોય છે. પેલું કહે છે ને, પથ્થરોને સ્પર્શીને નદી પાર કરવી, એટલે ધીમે ધીમે પ્રયોગ કરીને આગળ વધવું, આ સમજવું ઉપયોગી થઈ શકે.
અને આંતરરાષ્ટ્રીય સંબંધો અને કૂટનીતિના ક્ષેત્રમાં આ પુસ્તક શું સમજ આપે છે?
અહીં પેલી અપમાનની સદીની યાદ અને એમાંથી જન્મેલો રાષ્ટ્રવાદ બહુ મહત્વનો છે. એ સમજાય તો ખબર પડે કે ચીન, તાઇવાન કે દક્ષિણ ચીન સમુદ્ર જેવા મુદ્દાઓ પર આટલું સંવેદનશીલ કેમ છે,
અને શા માટે એમને આંતરરાષ્ટ્રીય સ્તરે માન સન્માન અને ફેસ, એટલે કે પ્રતિષ્ઠા જાળવવાની આટલી ચિંતા હોય છે.
બરાબર. મિત્રનું પેલું વાક્ય અહીં યાદ આવે છે, ચીન માત્ર બીજો દેશ નથી, તે એક સભ્યતા છે જે રાષ્ટ્ર રાજ્ય હોવાનો ઢોંગ કરે છે. આ એની વિશિષ્ટતા સમજાવે છે. એને ખાલી પશ્ચિમી માપદંડોથી માપી ન શકાય.
આ પુસ્તક આપણને અત્યારે જે ઘટનાઓ બની રહી છે, જેમ કે હોંગકોંગમાં કે શિનજિયાંગમાં જે થઈ રહ્યું છે, એને સમજવામાં કઈ રીતે મદદ કરે છે?
એ આ ઘટનાઓને એક ઐતિહાસિક સંદર્ભ આપે છે. આપણને સમજાય છે કે આ બધું સીસીપીના મનમાં રહેલા અરાજકતા લુઆનના ઊંડા ડરમાંથી આવે છે. એમને લાગે છે કે રાષ્ટ્રીય એકતા જાળવવા અને દેશને ફરીથી ભૂતકાળની અંધાધૂંધીમાં જતો રોકવા માટે પાર્ટીનું સંપૂર્ણ નિયંત્રણ જરૂરી છે.
એટલે એ લોકો કોઈપણ આંતરિક વિરોધને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણે છે.
હા, અને એ દ્રષ્ટિકોણ સમજવો જરૂરી છે, ભલે આપણે એની સાથે સહમત ન હોઈએ.
અને વ્યક્તિગત રીતે આપણા જેવા સામાન્ય વાચક માટે આ પુસ્તકમાંથી શું શીખવા મળે છે?
મને લાગે છે કે સૌથી મોટી શીખ એ છે કે ચીન વિશેના આપણા જે સરળ ખ્યાલો છે, જે સ્ટીરિયોટાઇપ્સ છે, કાં તો બહુ જૂનું, રહસ્યમય કે પછી એકદમ કઠોર સામ્યવાદી, એનાથી આગળ જોવાની દ્રષ્ટિ મળે છે.
એટલે કે એની જટિલતા સમજાય છે.
હા, એની જટિલતા, એણે સહન કરેલા આઘાત, એની અદ્ભુત ટકી રહેવાની ક્ષમતા અને એની અંદર રહેલા વણ ઉકેલાયેલા વિરોધાભાસો, આ બધું સમજાય છે. અને આ સમજ કદાચ આપણને ચીન અને ચીનના લોકો સાથેના આપણા વ્યવહારમાં થોડા વધુ સંવેદનશીલ અને માહિતગાર બનાવે.
આખી ચર્ચા પછી મારા મનમાં એક વાત બહુ સ્પષ્ટ થઈ કે ચીનના ઇતિહાસમાં આટલા મોટા ફેરફારો આવ્યા, ક્રાંતિઓ થઈ, પણ અમુક વસ્તુઓ જાણે બદલાઈ જ નથી, જેમ કે પેલી રાષ્ટ્રીય અપમાનની ભાવના અને એક મજબૂત કેન્દ્ર સરકારની જરૂરિયાત પરનો ભાર. આ જે સાતત્યતા છે ને, એ ખરેખર વિચારવા જેવી છે.
અને મારા માટે જે સૌથી મોટો મુદ્દો ઉભરીને આવ્યો એ છે પેલો આર્થિક વિકાસ અને રાજકીય નિયંત્રણ વચ્ચેનો તણાવ. ડેંગ શિયાઓપિંગે આર્થિક રીતે ચીનને ખોલી નાખ્યું, પણ રાજકીય માળખું એનું એ જ રાખ્યું. આ વિરોધાભાસ જ ચીનના ભવિષ્યનો સૌથી મોટો સવાલ છે.
શું આર્થિક આકાંક્ષાઓ વધશે તેમ રાજકીય પરિવર્તનની માંગ પણ વધશે?
એ જોવું રહ્યું. એ ચીન માટે પણ અને દુનિયા માટે પણ એક મોટો પ્રશ્ન છે.
તો આપણા શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર મૂકીને જઈએ. ચીનનો આ જે ઇતિહાસ રહ્યો છે, સતત ક્રાંતિ અને સ્થિરતાની શોધનો, અને અત્યારે જે વૈશ્વિક અને આંતરિક દબાણો છે, એ બધું જોતા તમને શું લાગે છે? ચીનમાં પરિવર્તનનો આગલો તબક્કો કેવો હોઈ શકે? શું ઇતિહાસ ફરીથી દોહરાવાશે કે કંઈક નવું જ જોવા મળશે?
બહુ સારો સવાલ છે, અને એનો જવાબ કોઈની પાસે નથી અત્યારે. પણ એના પર વિચાર કરવો જરૂરી છે, કારણ કે એની અસર આપણા બધા પર પડવાની છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.